પણ તમારું જે સત, તમારું જે ચૈતન્ય, તમારું જે, તમારો જે ભાવ, તમારી જે બુદ્ધિ, તમારી જે ક્રિયા તમે પરમાત્મામાં સમર્પિત ન કરો તો તમે ભોગવાદી થઈ ગયા. પરસ્પર સમર્પણ થવું પડશે. પરમાત્માએ સમર્પણ કરી દીધું છે પોતાનું, હવે તમને પરમાત્મા પ્રત્યે સમર્પિત થવું પડશે. જો તમે પરમાત્મા પ્રત્યે સમર્પિત ન થાઓ તો તમે સૃષ્ટિની મૂળ પ્રક્રિયાને સમજવામાં ક્યાંય ભૂઠા પડી ગયા છો. તમે સમજી નથી શક્યા કે આ સૃષ્ટિ પ્રકટ કેવી રીતે થઈ. જે નામ રૂપ કર્માત્મિકા સૃષ્ટિમાં પરમાત્માએ પોતાની સત્તા, ચેતના અને આનંદને સમર્પિત કર્યો છે જેથી આ આ સૃષ્ટિ ચાલી રહી છે. ઉપનિષદ બહુ સુંદર એનું વર્ણન કરે છે. કોઈ એવા અન્યાત કપ્રાણ્યાત યદેશ આકાશ આનંદો નસ્યાત. અરે તમને જો સાંસ લેવામાં આનંદની અનુભવ ન થતું હોત તો તમે સાંસે ન લે. જમવાની તો વાત દૂર રહી, આ મઠડીમાં સ્વાદનો ચટકારો આવે છે એટલે જ તો પુષ્ટિ માર્ગીઓની વ્યવસ્થા છે ને મઠડી. આજે એક વાત સમજો, વાત સમજો કે જો તમને ઠાકુરજીનો એટલો પ્રસાદનો ભાવ હોય અને હું તમને કહું કે મઠડીના ઠેકાણે થોડુંક મીઠું પ્રસાદ લઈ જાઓ ને તો લેશો તમે? કોઈ નહીં આવે હો, બધા દાઈનો ઘોડો રમતો જમતો છૂટતો, કોઈ આવે નહીં પ્રસાદ લેવા. એક 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 આટલા આટલા દોના મીઠાનો પ્રસાદ હું આપતો જાઉં, એ લ્યો ત્યારે લેતા જાઓ, ઠાકોરજીનો પ્રસાદ એ મીઠું છે. આવશે કોઈ? આ જે બધા ઝઘડાઓ છે ને, મઠડીના છે, મોહનતાલના છે, લાપસીના છે, પુરાના છે, જય જય શ્રી ગોખલેશ, શીરા પૂડી મોકલેશ, મારો ધની ગોખલેશ થઈ જાય. જો આપણે મીઠાનો પ્રસાદ આપીએ, જો આપણે કઈ જે છે હિંગનો પ્રસાદ આપીએ કે રાઈનો પ્રસાદ આપીએ કે લ્યો પ્રસાદી રાઈ છે, લ્યો ભાઈ અરોગો. આજકાલ મંદિરમાં સારો પ્રસાદ નથી મળતો, ભાવ ખંડિત થઈ જશે આપણે. એટલે આનંદ આવી રહ્યો છે દરેક વાતમાં. ધ્યાન સમજી, ધ્યાનથી સમજો કે જ્યાં આનંદ આવી રહ્યો છે તેમાં જ આપણી પ્રસાદ બુદ્ધિ છે. જ્યાં સ્વાદ આવી રહ્યો છે ત્યાં જ પ્રસાદની બુદ્ધિ છે. સ્વાદ આવતો બંધ થઈ જશે ને તો પ્રસાદની બુદ્ધિ પણ ખંડિત થઈ જશે. એ વાત સ્પષ્ટ સમજો. આપણે આપણી જાતને ભોળવી રહ્યા છીએ કે અમે પ્રસાદના ભક્ત છીએ. ખરેખર પ્રસાદના ભક્તો તો મીઠો પ્રસાદ નથી, એ પ્રસાદ છે. એ પ્રસાદનો ભાવ કોઈને નથી જાગતો પાછો. એક ભાઈએ મને એક વખતે કહ્યું મુંબઈમાં કે સુરેશ બાવાએ ગોકુલમાં અવ્યવસ્થા ફેલાવી દીધી. કેમ? બોલે અમે એટલા બધા દર્શન કરવા જઈએ અને કઈ પ્રસાદ નથી આપતા. મેં સુરેશ બાવાને પૂછ્યું, ભાઈ આ બધા લોકો આવે છે આપના સૃષ્ટિના દર્શન કરવા અને પ્રસાદ કેમ નથી આપતા? એમણે કહ્યું, કોણ કે છે પ્રસાદ નથી આપતો, હું તો પ્રસાદ આપું છું. ઉત્થાપનનો જે ભોગ સરે ફલફૂલ મેવાનો બધાને આપું છું. એટલે મેં કહ્યું, ખોટું કે છે તું, પ્રસાદ તો આપે છે, ફલફૂલ મેવાનો પ્રસાદ આપે છે. ફલફૂલ મેવાનો કઈ પ્રસાદ પ્રસાદ કહેવાય? તોશેનો પ્રસાદ પ્રસાદ કહેવાય? તો કે અમે મુંબઈથી ગોકુલ જઈએ તો ઓછામાં ઓછું મઠડીનો તો કંઈક પ્રસાદ મળવો જોઈએ ને. મેં કહ્યું, હવે ત્યારે સમજ્યો કે ચક્કર શું છે. પ્રસાદનો આ અપેક્ષા નથી, મઠડીની અપેક્ષા છે. એટલે મેં સુરેશભાઈને કહ્યું કે એક રેસ્ટોરાં ખોલો ને યાર, મઠડી રેસ્ટોરાં, જે ગોકુલમાં આવે એને મઠડી આપો. આપના અને વૈષ્ણવનો ઝઘડો પટી જશે. આ ઝઘડો પ્રસાદનો નથી, ઝઘડો મઠડીનો છે. એ ખોલતા નથી મઠડી રેસ્ટોરાં, એટલે ઝઘડો હજી ચાલી જ રહ્યો છે, ત્યાં પત્યો નથી. સમજવાનો મુદ્દો સમજો તમે. એ ભાઈએ ચોખ્ખું મને કહ્યું કે પ્રસાદ ક્યાં આપે છે? મેં કહ્યું, પણ આપે છે યાર, નથી આપતા. કહેતા હતા મને કે ફલફૂલનો પ્રસાદ આપે છે, એમાં કોને પ્રસાદ, મઠડી નથી આપતા. હવે વાત સાચી, હવે રહસ્ય સમજમાં આવ્યો કે પ્રસાદ એટલે શું. એટલે એક રહસ્ય સમજો કે શ્રુતિ જે કહે છે તે સદંતર સાચી વાત છે. કોઈ હેવાન્યાત કપ્રાણ્યાત યદેશ આકાશો આનંદસ્ય નસ્યાત. પ્રસાદે કોણ લે જેમાં મઠડીનો સ્વાદ ન હોય તો. એટલે જે આપણે લઈએ છે ને એ આનંદે પરમાત્માએ પ્રગટ કર્યો છે કે નથી કર્યો? મઠડીમાં કર્યો છે, મોહનથાલમાં કર્યો છે, ઢોકલામાં કર્યો છે. અમારા અમદાવાદ મદ્રાસના જે મારા ભત્રીજા છે મધુસૂદન બાવા, એમના વહુજી મને કહેતા હતા કે અન્નકૂટના બે દિવસ પહેલા જ પોતાનું ટિફિન મૂકી જાય વૈષ્ણવો, એ કેવી રીતે? તો એ એમ કે આમાં ઢોકળાનો પ્રસાદ મૂકી દેજો. એમણે કહ્યું, પણ તમે ઢોકળા ઘેર કેમ નથી બનાવતા? આટલો ઢોકળા તમે બોલે આપ જેવો બનાવ છે એવો સ્વાદ નથી આવતો. મારી અન્નકૂટ ઠાકોરજીનો હજી ધરાયો નથી, તેના પહેલા ટિફિન મૂકી જાય બહુજીને પાસે કે અન્નકૂટ ધરજો, આમાં ઢોકળા પધરાવી દેજો. એટલે કોઈ હેવાન્યાત કપ પ્રાણ્યાત યદેશ આકાશ આનંદ અનસ્યાત. એટલે ઢોકળા ના હોય ને ટિફિન બોક્સમાં તો પ્રસાદ કોઈને ગમતો નથી. એ આનંદ આવી રહ્યો છે, દરેક વસ્તુમાં આનંદ આવી રહ્યો છે, તેથી આ બધી લીલાઓ ચાલી રહી છે. આનંદ ન હોય તો માણસ, ઉપનિષદ કહે છે, સાંસે લેવાનું ભૂલી જાય. માણસ એટલો એકાગ્ર થઈ શકે છે સ્વતઃ કે શ્વાસે લેવાનું ભૂલી જાય, પણ એ નથી ભૂલતો એને, કેમ કે શ્વાસ લેવામાં કંઈક આનંદ આવી રહ્યો છે. નાક બંધ કરીને જો ખબર પડી જશે કે આનંદ આવે છે કે નથી આવતો. લેતા હોઈએ ત્યાં તો ખબર ન પડે ને આપણને, પણ બે મિનિટ નાક બંધ કરીને જો પછી ખબર પડશે કે શ્વાસ લેવામાં કેવો આનંદ આવી રહ્યો છે આપણને. એટલે પરમાત્માએ પોતાનો આનંદ તમને સમર્પિત કર્યો છે, હં, ઓછા વધતા પ્રમાણમાં. ઉપનિષદ એને બહુ સરખી રીતે સમજાવે છે કે એ ભૂમા આનંદે પોતાના અન્યની ભૂતાની માત્રા ઉપજીવ, અસ્ય હેવા આનંદસ્ય અન્યની ભૂતાની માત્રા ઉપજીવંતી. એ પરમાનંદની ક્ષુદ્ર માત્રાઓ આપણે મઠડીના રૂપે, મોનથાલના રૂપે, ઢોકલાના રૂપે માણી રહ્યા છીએ. માણી રહ્યા છે એટલે જીવી રહ્યા છે દુનિયામાં. વાત સમજમાં આવી રહી છે ને મારી? ગુજરાતીમાં જ કહી રહ્યો છો. તો એ સ્વાદ જે આપણને આવી રહ્યો છે એ પરમાત્માના આનંદનો પ્રભુએ આપણને સમર્પિત કર્યો છે કે નથી કર્યો? સમર્પિત કર્યો છે પ્રભુએ, સમર્પિત કર્યો છે. પોતાની સત્તા સમર્પિત કરી છે એક એક રૂપને, જેમ ઘાટને સોની, ઘાટમાં ઘરેણાના ઘાટમાં સોની સોનાને અર્પિત કરે છે. એ તો થઈ ગઈ સૃષ્ટિ, એ રીતે પ્રકટ થઈ ગઈ. આખી સૃષ્ટિ સમર્પણાત્મિકા છે. સચ્ચિદાનંદ રૂપ પરમાત્માએ પોતાનો સત ચિત્ત અને આનંદને આ નામ રૂપના ઘાટમાં સમર્પિત કરી છે. ઘાટ ઘડ્યા પછી નામ રૂપ જુજવા, અંતે તો હેમનું હેમ ભાસે એમ જે કહેવાય છે, એ રીતે પરમાત્માએ સમર્પિત કર્યું છે. એ સમર્પિત કર્યું છે એને તમે સ્વીકાર કરીને પરમાત્મા પ્રત્યે સમર્પિત થવા માંગો છો કે નથી માંગતા? જો સમર્પિત થવા માંગતા હો તો તમે સૃષ્ટિની પ્રક્રિયામાં એ જ સુર લગાડી રહ્યા છો જે સુરમાં પરમાત્મા આ સૃષ્ટિનું ગાન ગાઈ રહ્યો છે. હવે દાખલા તરીકે જાણે ગાનારો આપણા રસિક રાયજી જેવા કોઈ સુર છેડતા હોય અને એ કોઈ કાલીપન બેમાં કે ત્રણમાં કોઈ ગાયન સુર ગાતા હોય અને તમે પાછે બીજો જ કોઈ સુર પહેલી સફેદમાં સુર લગાડો તો કેવી રીતે ગાઈ શકે રસિક રાયજી? તમને કહે કે ચાલો ગાઓ મારી સાથે, એ કાલી બેમાં ગાયન શરૂ કરે, તમે કહો કે ના અમે તમારી સફેદ એકમાં જ સુર લગાડશું, એ ગાયન જ નહીં ચાલે. ગાયન ધ્વસ્ત થઈ જશે, બધી બેસુરાહટ થઈ જશે, ગાયન ચાલશે નહીં, મહેફિલ ઉખડી જશે. એટલે આ સૃષ્ટિની મહેફિલ ઉખડી ન જાય એટલા માટે મહાપ્રભુજી કહે છે કે સમર્પમને નિવેદિભિ સમર્પ્યૈવ સર્વમ કુર્યાદિતિ સ્થિતિ નમતમ દેવ દેવસ્ય સામી ભુક્ત સમર્પણમ. પરમાત્માએ પોતાનો આખો સચ્ચિદાનંદ સ્વરૂપ તમને સમર્પિત કર્યો છે. તમે તમારો ભાવ, તમે તમારો બુદ્ધિ, તમે તમારો વ્યવહાર, તમે તમારી ક્રિયા, તમારી અહંતા, તમારી મમતા અને પરમાત્મા પ્રત્યે સમર્પિત કરવા તૈયાર છો કે નહીં? તૈયાર કરવા હો તો મહાપ્રભુજી કહે છે કે આવો પુષ્ટિ માર્ગ તમારા માટે છે, અને આવો પુષ્ટિ પ્રભુ તમારા માટે છે. અને જો તમે સમર્પિત કરવા તૈયાર ન હો તો મહાપ્રભુજી કહે છે કે પછી આ પુષ્ટિ પ્રભુ તમારા માટે નથી, કેમ કે એ તો પોતાનું સમર્પણ કરી ચૂક્યો છે, પોતાનું પૂરેપૂરો સમર્પણ કરી ચૂક્યો છે. હવે જો તમે એના પ્રત્યે સમર્પિત થવા તૈયાર ન હો તો આ પુષ્ટિ પ્રભુ તમારા માટે નથી. હા, તમે કહેશો કે ના અમે તો સમર્પણ કરીએ, પણ ઘરનું તો સમર્પણ ન કરીએ, કેમ કે ઘરમાં પુષ્ટિ પ્રભુને કોણ ગાલે? સેવા માથે પડી જાય. તો મહાપ્રભુજી કહે છે કે પુષ્ટિ પ્રભુએ તો એને પોતાના ઘરમાં તમને ગાળી જ લીધા છે, તમે તમારા ઘરમાં પુષ્ટિ પ્રભુને ગાલવા તૈયાર ન હો તો પછી તો આ તો વ્યવહારમાં વિસંગતિ આવી ગઈ કે નહીં? પુષ્ટિ પ્રભુ એ તો તમારા નામરૂપ કર્મમાં પોતાનો સત્તા ચૈતન્ય આનંદને સમર્પિત કરી દીધા છે. તમે તમારી બુદ્ધિ, તમારો ભાવ, તમારો ક્રિયા, તમારી અહંતા, તમારી મમતાને જે તમે પુષ્ટિ પ્રભુને સમર્પિત કરવા તૈયાર ન હો, તમારો તનુ, તમારો વિત્ત, તમારી ધારા, તમારું ઘર, તમારું પુત્ર આપ્ત, એ બધાને તમે સમર્પિત કરવા તૈયાર ન હો તો આ સુરમાં બેસુરાક થઈ જશે, મહેફિલ ઉખડી જશે આખી. અને એવી મહેફિલને ઉખાડનારાઓ શ્રોતા ના આવે એમાં પુષ્ટિ માર્ગનો સ્વારસ્ય છે. આવે અને આખી મહેફિલ પુષ્ટિની મહેફિલ ઉખડી જાય એમાં પુષ્ટિ લીલાનું કોઈ સ્વારસ્ય જળવાશે નહીં. તેથી મહાપ્રભુજી કહે છે કે અસમર્પિત વસ્તુ નામ તસ્માદ વર્જનમાચરે નિવેદિભિ સમર્પ્યૈવ સર્વં કુર્યાદિતિ સ્થિતિ. એનો ભાવ સમજો, પાછળનો ભાવ શું છે, મહાપ્રભુજીની પરેશાની શું છે, આ બધા વિધાનોની પાછળ એ આપણને સમજવું પડશે. કેમ કે એક જેન્યુઇન ડિફિકલ્ટી છે. ખ્યાલમાં આવ્યું તમને? એટલે ઓમકારનાથજીનો બહુ પ્રસિદ્ધ ઉદાહરણ તમે સાંભળ્યો હશે કે ઓમકારનાથજી બિચારા ગાયન ગાતા હતા અને બધા શ્રોતાઓ ભાગી ગયા. છેવટે એક શ્રોતા જે સામે બેઠા રહ્યા, સાચો છે ખોટો એ મને ખબર નહીં પણ એવું કહેવાય છે, એક શ્રોતા બેઠા રહ્યા. ઓમકારનાથજી એમને કહ્યું કે તમે જ બહુ સાચા સંગીતના રસિક લાગો છો. અને એણે કહ્યું કે ભાઈ સાહેબ તમે ઉઠો તો આ જાજમ મેં પાથરી છે, એટલે હું એ ઘેર ભેગો થાઉં. આવા આવા શ્રોતાઓ મહેફિલમાં આવી જાય પછી બિચારો ઓમકાર શું કરે, ઓમકારનું ઓમે જાય ને કારે જાય અને નાચ તો રહી જ ન જાય. સ્થિતિ એવી કફોડી સ્થિતિ છે આ બાબતમાં. તેને લક્ષ્યમાં રાખીને મહાપ્રભુજીએ આ આખો સમર્પણનો સિદ્ધાંત સેવામાં જોડ્યો છે. શા માટે? કેમ કે સમર્પણના ભાવથી જો આપણે સેવા નહીં કરીએ, ભોગના ભાવથી સેવા કરીશું, ત્યાગના ભાવથી સેવા કરીશું, દાનના ભાવથી સેવા કરીશું તો પુષ્ટિ પ્રભુની સાચી સંગતિ નહીં કરી શકીએ. તે કોઈ જુદી લીલા કરી રહ્યો છે આપણી સાથે ને આપણે એની સાથે કોઈ જુદી લીલા કરતા થઈ જશું. એટલે મહાપ્રભુજી કહે છે કે જે અસમર્પિત છે એનો ત્યાગ કરો, તમારા ઘરમાં પ્રભુને પધરાવો, તમારા પરિવારના સભ્ય તરીકે પ્રભુને પધરાવીને તમારા પરિવાર, તમારો તન, તમારું ધનથી તમે એની સેવામાં પરાયણ થાઓ, પછી તમારી સાથે પુષ્ટિ પ્રભુ એવી રીતે જો તમે સમર્પિત થઈને જો સેવા કરશો તો આ પુષ્ટિ લીલા, પુષ્ટિ પ્રભુ તમારી સામે પુષ્ટિ લીલાનો અનુભવ પ્રકટ કરશે. અને તમે આવી રીતે પુષ્ટિ ભક્તિ લીલાનો અનુભવ જ્યારે પુષ્ટિ પ્રભુ સામે પ્રકટ કરશો તો બસ પછી તમને પુષ્ટિનો આનંદ મળી જશે, એનો દિવ્ય આનંદ તમને મળશે. અને એ દિવ્ય આનંદ જેને આપણે સ્વરૂપાનંદ કહીએ, જેને આપણે ભજનાનંદ કહીએ, જે વિષયાનંદ નથી, જે બ્રહ્માનંદ નથી, વિષયાનંદ બ્રહ્માનંદથી ચઢિયાતો જે ભજનાનંદ છે એ ત્યારે આપણે મળી શકે છે કે જ્યારે આપણે આ અભિગમ અપનાવીએ. અને આ અભિગમ અપનાવવા માટે મહાપ્રભુજીએ આ આખા સમર્પણનો સિદ્ધાંત ઉપર આટલો બધો ભાર આપ્યો છે. નહીં તો એવું કાંઈ નથી કે સમર્પણ એ પુષ્ટિ માર્ગમાં જ છે. કેમ કે દરઅસલ સમર્પણ શબ્દ પણ પુષ્ટિ માર્ગનો નથી, મર્યાદા માર્ગી શાસ્ત્રોમાં કહેલો શબ્દ છે. અને દાન પણ મર્યાદા માર્ગી શાસ્ત્રોએ એનું વિવેચન કર્યું છે કે આને દાન કહેવાય, આને સમર્પણ કહેવાય, આને ત્યાગ કહેવાય. એક મહાપ્રભુજીએ ઘડેલા શબ્દો નથી, મહાપ્રભુજીએ પુષ્ટિ માર્ગમાં લીધા છે. કેમ કે આ ચાર પૈકી આ જ એક ભાવ, આ જ એક વ્યવહાર, સમર્પણનો વ્યવહાર એવો વ્યવહાર છે કે જે બ્રહ્મે સૃષ્ટિમાં પ્રકટ કર્યો છે. તો સૃષ્ટિને પ્રકટ કરવા માટે સમર્પણનો પ્રભુએ વ્યવહાર પ્રકટ કર્યો છે. તો પ્રભુએ પણ, પ્રભુ સાથે આપણે પણ સમર્પણનો વ્યવહાર પ્રકટ કરવાનો છે. ભોગનો, ત્યાગનો કે દાનનો વ્યવહાર નથી કરવાનો. પણ તેથી એનો મતલબ એ નહીં કે આપણા જીવનમાં આપણે ભોગ નથી કરી શકતા, કે આપણે દાન ત્યાગ નથી કરી શકતા, કે આપણે દાન નથી કરી શકતા, એવું નથી. આ એક પાયાની માહિતી તમારી પાસે સ્પષ્ટ રહેવી જોઈએ દરેક વખતે કે દરેકે માર્ગમાં, દરેકે પ્રાણીઓમાં આ ચારે જાતના વ્યવહાર પ્રસંગાનુસાર થતા જ રહે છે. બ્લાસ્ટ આવી રહ્યો છે, પ્રસંગાનુસાર થતા જ રહે છે અને તે મુજબ આપણે ત્યાં પણ થઈ શકે છે. આ એક ખુલાસા પછી હવે આપણે મૂળમાં જે સૃષ્ટિ પ્રકટ થઈ, અને જે સૃષ્ટિ પ્રકટ થઈ એ પ્રકટ થયેલ સૃષ્ટિમાં સૃષ્ટિને અનુરૂપ જીવાનો જે પ્રકાર, જેને ભાગવત એમ કહે છે ક્રીડાર્થમાત્ર.